સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 170, પ્રસારણ તારીખ 23 એપ્રિલ 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. ધોમધખતા તાપમાં પણ ખેતી કાર્યનો ધર્મ પૂરી નિષ્ઠાથી બજાવનારા મારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર નમસ્કાર.
ઉમાબુન, ખેડૂતનું કોમ એટલે પેલી સરકારી ભાષામાં કહે છે ને એમ આવશ્યક સેવાનું કોમ, એ બંધ રાખે તો પાલવે જ ના,
અને જો બંધ રાખીએ તો આપણી અંગત કેટલાય લોકોની કલેડીઓ ઠંડી પડી જાય.
સાંભળ્યું ને મિત્રો, ખેતી અને ખેડૂતનું આટલું મહત્વ છે, પણ કમ ભાગ્યે ખેડૂત જોઈએ એટલો સંગઠિત પણ નથી અને જાગૃત પણ નથી.
જોકે હવે હાવ એવું એ નહીં, આ જાગૃતિ આવી છે, પણ હજી ક્વિન્ટલે 2-4 કિલો જેટલી છે. મારા જેવાની કઈ કઈ ને ઉંમર જતી રહી, તાણે છેક હવે લોકો જમીન અને પાણીનું મૂલ અને મહત્વ સમજતા થયા છે.
હા પ્રભુ કાકા, DSC અને સજ્જતા સંઘ પણ વર્ષોથી એના ઉપર જ ભાર મુકતા આવ્યા છે, અને એટલે જ તો આપણે નવી પેટા શ્રેણી પણ શરૂ કરી છે, જેનું નામ છે
જમીન સુધારીએ ઉત્પાદન વધારીએ.
ખરું કહું ને તો આપણે ખેડૂતો હવે લાલચું થઈ ગયા છે, જમીન સુધરે કે મોય જમીનમાં મીઠું પાણી વધે એ માટે ખાસ કોઈ કરતા જ નહીં.
હા, કઈ
અને મોયથી પાણી ખેંચી ખેંચી ખેંચીને જમીનનો બાપડીનો કસ ચૂસ્યા જ કરીએ છીએ,
અને એમાં એ વર્ષો વર્ષ વધારો થતો જાય છે,
એટલે જમીન તો બાપડી ખાલી જ થતી જાય છે.
ચમ, આ તે દાડે આપણે ડાક્ટર પરાશરાજીને ફોન કરેલો ત્યારે એમણે શું કહ્યું હતું, સૌરાષ્ટ્રના 70% વિસ્તારમાં ગંધકની કમી વર્તાવા લાગી છે, અને ફોસ્ફરસની તો એથી કેટલાય ગણા વિસ્તારમાં કમી છે, એટલે જીપ્સમ કે પોટાશ અને હીરાકશી નોખીએ નહીં અને મગફળી જેવા પાક વાયા જ કરીએ તો ઉપજ આવે શી રીતે.
બસ, મારું પણ એ જ કહેવાનું છે કાકા. જમીનમાં એકરે 80-100 કિલોગ્રામ જીપ્સમ ચાસમાં ઉમેરીએ, કે જસતની ઉણપવાળા વિસ્તારમાં એકરે 10 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ દર 3 વર્ષે નાખીએ તો જમીન પૂરતું વળતર આપે ને.
એવું જ થયું પાણીનું, વર્ષો વર્ષ 200 ફૂટ, 500 ફૂટ ને 800 ફૂટ, ને હવે તો 1000-1000 ફૂટ ઊંડા બોર બનાવીને 5-5 પેઢીઓનું જૂનું પાણી એ ખેંચી લીધું. પછી પાણી ખારું ના થાય તો બીજું શું થાય.
અને એકલું ખારું હોય તો ઠીક, હવે તો પેલું કેવું, આ ભારે સારો વારું,
એટલે કે ભાસ્મિક.
હા, એ ભાસ્મિક પાણીની ફરિયાદો આવવા માંડી છે.
હા, ખુબ સાચી વાત છે હા કાકા. પાણી કે જમીન ખારાશ વાળા હોય તો બીજ ઉગે છે, ઓછા કે પછી મોડા ઉગે છે, છોડનો વિકાસ ધીમો થાય છે, અને ફાલ ઓછો બેસે છે,
અને ફળ કે બિયા નાના જ રહી જાય, વળી જલ્દી પાકી જાય, એટલે ઉપજ આવે, ખર્ચ કરતા ઓછી.
ત્યાં સુધી તો ઠીક, પણ હમણાં કહ્યું ને એવું ભાસ્મિક પાણી જો પીવડાઈએ તો જમીન બની જાય ચીકણી મલમ જેવી, અને હુકાયા પછી નેની નેની તિરાડો પડીને પેલી શેકેલી હોપારી જેવા કઠણ ઢેફા ઉપસી આવે, મોય ખુલ્લા પગે હેણીએ ને તો પાક છો લઈ જાય, કશું ખેતી કોમ કરવું શી રીતે.
કાકા, ભાસ્મિક જમીનમાં છોડના મૂળ જ ખવાઈ જાય છે, એટલે જમીનમાંથી જ્યાં સુધી પોષક તત્વો મળે નહીં ત્યાં સુધી છોડનો વિકાસ થાય જ કેવી રીતે.
પણ બુન, આ બધાનો કશોક તો ઉપાય હશે જ ને.
ઉપાય એક ને કાકી, અનેક કરવા પડે, અને એ પણ એક સાથે, ત્યારે જમીન ધીરે ધીરે સુધરે છે અને ફરી ઉત્પાદન આપે છે.
પણ અમોય જે કુદરતી કે સજીવ ઉપાય કરીએ અને હંગાત થોડા રાસાયણિક ઉપાય કરીએ તો જ દાડો વરે એવું લાગે છે. હું બોલ,
સાચી વાત છે કાકા. એકલી ખારાશ જ હોય તો ખેત તલાવડી કરીને કે નજીકની કોઈ નદી અથવા બંધનું મીઠું પાણી સિંચાઈમાં વાપરતા રહીએ અને લીલો પડવાશ કરીએ તો જમીન ફરી સારી બની શકે છે. પણ ભાસ્મિક પાણીની અસર નાબૂદ કરવા માટે તો પાણીમાં જીપ્સમ, કેલ્શિયમ ક્લોરાઇડ અને હીરાકસી જેવા સુધારકો ઉમેરવા પડે. પછી એ પાણીમાં ઉમેરો કે જમીનમાં, પણ વખતો વખત આવી કાળજી લેતા રહીએ તો જ આપણી જમીન બચે, નહીતર એક સમય એવો આવે કે એમાંથી કશું ના ઉપજે.
ઉમાબુન, તમારા કાકા તો બધું ડીએસસી માં પરેશભાઈ ને ફોન કરીને જાડા પુઠ્ઠા પર મોટા અક્ષરે લખાઈને ગોમના ચોરે જ લટકાયું છે. એટલે જેવો કોઈ ખેડૂત ખારા પાણી ની ફરિયાદ લઈને આવે કે તરત પેલું બોર્ડ બતાવીને કે લે ભાઈ આ વોચ માં શું લખ્યું છે.
અરે વાહ, એવું તો શું લખ્યું છે કાકા?
બીજું શું હોય બોન, ખારાશ વાળી જમીન માં ખેતી માટે જે કાળજી લેવાની છે એનો મેં 5-6 વિભાગ બનાવી નાખ્યા છે.
એટલે પહેલા વિભાગમાં શું કાળજી લેવાની કાકા?
પહેલી કાળજી જમીનની.
બરાબર, એમાં શું ધ્યાન રાખવાનું?
એમાં હું પહેલું તો જમીનની લેબોરેટરી વારંવાર કરાવવાની, જેટલું બને એટલું દેશી છોણિયું ખાતર ઉમેરતા રહેવાનું, 3 વર્ષે એક વાર લીલો પડવાશ અચૂક કરવાનો, જમીન સમતલ કરીને બંધ પાળા બાંધવાના, હા એટલે ચોમાહામાં વરસાદનું પાણી ભરાઈને હંગાથક ક્ષારોને જમીનમાં ઊંડા લઈ જાય.
હા બરાબર છે.
જમીનની ચિકાશ ઘટાડવા ઊંડી ખેત કરીને મોય જરૂર મુજબ જીપ્સમ કે નદીની રેત કે ટોંચ ઉમેરવાની.
પછી બીજું શું ધ્યાન રાખવાનું?
આ બિયારણનો દર હવાયો કરી રાખવાનો,
એટલે કે મીઠા પાણી અને મીઠી જમીનમાં 100 કિલો બિયારણ વાવતા હોઈએ તો ખારી જમીનમાં 125 કિલો બિયારણ વાવવાનું.
અને એવા પાક જ વાવવાના જે ખારાશ હમે ટકી રહે.
ભાઈ વાહ, પછી ત્રીજી કાળજી શાની રાખવાની?
ત્રીજી કાળજી ખાતરની. યુરિયા જેવા નાઇટ્રોજન ખાતરે હવાયું પણ 3 હપ્તામાં આલવાનું, એ પણ બને તો પાણીમાં મિલાઈને સીધું છોડ પર પંપથી છોટવાનું.
હા, અને ખારી જમીનમાં યુરિયા અને સિંગલ સુપર ફોસ્ફેટ આપવાના, તો ભાસ્મિક જમીનમાં ડીએપી અથવા કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ આપવાનું.
ઉમાબોન, અમે તો જમીન ખારી હોય કે મીઠી હોય ટીપો પદ્ધતિથી જ પાણી આલવાનું નક્કી કર્યું છે.
વાહ, બહુ સરસ કહેવાય હો કાકી. પણ એનાથી ફાયદો શું થાય એ કહો જોઈએ કાકા?
ટપક સિંચાઈના તો ફાયદા ગણાય એટલા ઓછા છે. પહેલું તો જમીન કોરી રહે એટલે કડક ઓછી થાય, ખાતર દવાને પાણીની બચત થાય.
બરાબર.
અને 2-3 પિયત પછી એકાદ પિયત મીઠા પાણીનું આલવું હોય તો એ ઓછા ખર્ચે આલી શકાય.
હા, આવી બધી ગણતરી કરીશું તો જ ખેતીમાં નભી શકાશે અને ખેતી ખોટનો ધંધો નહીં બને. જમીનની કિંમત શું છે એ જેની પાસે ઓછી જમીન હોય એવા કોઈ ખેડૂતને પૂછીએ તો જ સમજાય કાકા. ખારાશ વાળી જમીનમાં પણ મહેનત કરીને કેવી રીતે એની ગુણવત્તા સુધારી શકાય છે અને કેવી રીતે સારી ઉપજ મેળવી શકાય છે એનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના ખેડૂત શ્રી લક્ષ્મણભાઈ છોટાભાઈ રાઠોડે.
એમ કોને કે એમણે ચાતર્યો છે.
લક્ષ્મણભાઈએ ખારાશ ઓછી કરવા કેવા કેવા ઉપાય કર્યા હતા
એ એમની પાસેથી સાંભળીએ.
પેલા તો એના માટે પાળા બનાવ્યા સારી બાજુ, એમાં પાણી રોક્યું. મેન જે ગામનું પાણી જોતું ને મેન, એ આગળ અમે ચેકડેમ બનાવ્યો અને ચેકડેમ દ્વારા પાણી રોક્યું. અને જે જગ્યાએ ખાર હતો ને એ જગ્યાએ પણ નાના નાના પાળા બનાવી અને પાણી રોક્યું. શરૂઆતમાં અમે પેલું સલ્ફર આવી નાખેલો જીપ્સમ જીપ્સમ, અને પછી એક બીજું ખાતર બનાવ્યો તમે વર્મી કમ્પોસ્ટ, એનો ઉપયોગ કર્યો. હા, અળસિયા સિવાયની બીજું કામ વર્મી કમ્પોસ્ટ, જે છાણિયા ખાતર, લીંબોળીનો ખોળ, લીવેલીનો ખોળ, તમાકુનો દળ, એનું બને છે. એમની નહીં કરીએ છીએ અમે. પહેલા શરૂઆતમાં અમે એ ખાતર ઉપયોગ કર્યો, ત્યાં પછી અત્યારે વર્મીનો ઉપયોગ કર્યો. એટલે એ વખતે વીઘા કે એકર નું હતું ને એવું, અને તે વખતે અમે છૂટું ના વેરેલું. અમુક ધારણા હોય કે ભાઈ આટલો વિસ્તાર છે આપણો, એમાં 20-25 બે કે 50 કિલો હોય નાખીએ, એવી ગણતરી નાખ્યું. જમીન ને ફરક પડે, જેટલો જોવે ને નીચે ખાર છે, દોડ ફૂટે જોવે એટલે આમ સક્ષમ જમીન નહીં, હજુ થોડી પાતળી પડે. ઘઉં ક્યાં કરાય એમાં તમારે માવજત વધારે કરવી પડે. આપણે જે ચાલુ ખેતી કરતા એને મેં માવજત થોડી વધારે કરવી પડે.
અને પછી પાક શાનો લીધો?
હજી ગઈ મોસમમાં જ એમણે એ જ જમીનમાં ઘઉંનો પાક સફળતાપૂર્વક લીધો. સાંભળો લક્ષ્મણભાઈ શું કહ્યું છે.
ઘઉં ક્યાં કરાય એમાં નિયમિત પાણી, પછી ખાતર આપવું પડે. આપડા પેલા અમે 25 દિવસે પાણી આપતા હતો અને 5 દિવસ પહેલા આપવું પડે, કેમ કે ખાડ વાય થોડી જમીન તપી જલ્દી જાય. હવે ઉતારો છે આ જમીન માં આવે છે ને આપડી, એ પ્રમાણે ઉતારો સરસ આવે છે. મહેનત વધારે માંગે છે, આપડી જે ચાલુ ખેતી કરતા મહેનત વધારે માંગે અને થોડો ખર્ચો સરસ ને થોડો કેસ કરે, થોડુંક યુરિયા વાપરીએ ત્યાં જે વધ માટે, અને પાયામાં ડાય પણ આપીએ છે. અને બીજું એક ખાતર છે એનબીપી કરીને, હવે એને અમે પ્રવાહી બનાવીને છાંટેલું અને પીએફ મેં આપેલું છે. એનપીબી એનું દ્રાવણ બનાવ્યું, 8 દિવસ એને 20 લિટર બેરલ મેં નાખી દેવાની અને એને 8 દિવસ પોવડાવે એવું રાખવું પડે. પછી જે પાણી નાખીએ ને આપડે પાણી છોડી, પાણી અંદર ચાલુ છોડ્યું. અમે અમે આટલો આ એક અમે એક એક એકર ને ટ્રાય કર્યો ઘઉં નતો, એ તો બહુ મોટું શું બનાવ્યું, ખૂબ ખરાબ થાય પછી આગળ કેટલું વધવું એક ખ્યાલ આવે. ભીંગે 5 કિંટલ બધો તો રે ને, 5 કિંટલ ગણો એટલે તમે સામાન્ય 1100-1200 નો ખર્ચો ગણો તો 5 વાર જાણું થાય, એને આમાં તમારે 50% ફાયદો રહે.
વાહ લક્ષ્મણભાઈ વાહ, ભાઈ ધન્ય છો તમને અને તમારી મહેનત ને.
કાકા આપણે બધાએ આ વાત સમજવી પડશે અને પાણીનો જેટલો બચાવ કરી શકાય એટલો કરવો જ પડશે.
ખરી વાત છે ઉમાબુન, હાલ તો ગરમી બહુ પડે છે એટલે બપોરે પાણી આલીએ તો મોય અડધું તો હવામાં વરાળ થઈને ઉડી જાય, એટલે અમે તો હોજનો જ પાણી આલીએ સર.
એવું જ કરવું જોઈએ અને તો જ પાણીની એટલી બચત થાય અને વધારેમાં વધારે પાણી પાકને મળે.
ઉમાબુન હવે સમયની બચત કરવી જોઈશે.
અરે હા,
આવજો કહેવાનો સમય થવા આવ્યો અને હજી તો આજનો સવાલ એ પૂછવાનો બાકી છે.
બસ કાકા હવે એ જ લઈએ છીએ. મિત્રો તૈયાર તો લખો, ખારી જમીન સુધારવા જીપ્સમ દર એકરે કેટલું અને ક્યારે નાખવું જોઈએ?
ભાઈ સવાલ બરાબર હોંભર્યો, લો ફરી બોલું છું.
બોલી નાખો.
ખારી જમીન સુધારવા જીપ્સમ દર એકરે કેટલું અને ક્યારે નાખવું?
હવે તો DSC નો ફોન પણ બરાબર કામ કરતો થઈ ગયો છે.
ઓ એટલે 0-27-17-235-995 જોડીને તમારો જવાબ પણ નોંધાવી જ દેજો, જેથી 6-7 અઠવાડિયા પછીના ઇનામી ડ્રોમાં તમારું નામ પણ ઉમેરાઈ જાય.
ત્યારની વાત ત્યારે, હાલ તો 110મી કડીનો સાચો જવાબ આવનારાઓમાંથી ડ્રોમાં ઇનામ કુને કુને મળ્યા છે એ કહી દો.
એ પણ તૈયાર જ છે. લો આ બીજા ઇનામ વિજેતાના નામની જાહેરાત તમે કરજો.
હા તો ભાઈઓ ને બુણો, 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામ બજાણાના મહેશભાઈ કનારા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ સાંકડાસર નંબર 2 ના છગનભાઈ ઘુસાભાઈ સાંઘાણી.
તમને બંને ખૂબ ખૂબ અભિનંદન
અને બાકીના તમામ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.
ભાઈ આ તો DSC અને સજ્જતા સંઘે ખેડૂતોના ભલા માટે આદરેલો જગન છે, એનો લાભ લેતા રહેજો અને ખેતીને લગતી કશી મૂંઝવણ હોય તો ફોન અંગાત પોસ્ટકાર્ડ લખી નોંધજો.
હા સરનામું તો ગોમે ગોમ જાણીતું છે જ, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પોહે બોપલ અમદાવાદ 58.
મિત્રો આપણી ખેતી સુધારવાના આ પ્રયત્નમાં યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ તો સતત પ્રયત્નશીલ છે જ, હવે તમારે એનો લાભ લેવા કમર કસવાની છે.
એટલે એ લાભ તો અચૂક લેજો જ, અને હંગાથ જ્યાં શિયાળુ કે હાલના ઉનાળુ પાકમાં અહીંથી અલાતી સલાતી તમને કોઈ દેખીતો ફાયદો થયો હોય તો એ પણ અચૂક લખીને મોકલજો.
બસ એટલી ભલામણ સાથે આજે કહી દઈએ,
નમસ્તે આવો.